હરિનો માર્ગ છે શૂરાનો,
હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયર મસ્તક મૂકી વળતી લેવું નામ જોને, હરિનો માર્ગ છે શૂરાનો, સુતવિત દારા શીશ સમર્પે તે પામે રસ પીવા જોને, સિંધુ મધ્ય મોતી લેવા, સિંધુ મધ્ય મો મરણ આંગ મેં તે ભરે મુઠ્ઠી, દિલની દુધાવા મેં જોને, તીરે ઉભા જુવે તમાશો, તીરે જુવે તમાશો, તે કોડી નવ પામે જોને, હરિનો માર્ગ છે શૂરાનો, પ્રેમ પણ પાવકની જ્વાળા ભાળી પાછા ભાગે જોને, માહી પડ્યાતે મહાસુખ માણે, સુખ માણે દેખનારા દાજે જોને, હરિનો માર્ગ છે શૂરાનો, માથા સાંપડવી નહીં સહેલ જોને, મહાપદ પામ્યા એ મર જીવા, મહાપદ પામ્યા એ મર જીવા, મૂકી મન છે શૂરાનો, રામ અમલમાં રાતા માતા प्रीतमना स्वामिनी लीला प्रीतमना स्वामिनी लीला ते रजनी
મહાન તત્વજ્ઞ ને પ્રેમી ભક્ત કવિ શ્રી પ્રીતમની આ કાવ્યકૃતિમાં ખૂબ જ ગહન આધ્યાત્મિક રહસ્ય ને ઉત્તમ પ્રકારનો બોધ સમાયેલા છે. પોતાના આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર પામવા માટેની તીવ્ર અભિપ્સા ધરાવનાર મુમુક્ષુ સાધકની સાધક સ્થિતિથી લઈ તેની પ્રગતિ, વિકાસ અને ધ્યેય સિદ્ધિ સુધીની સ્થિતિ પરિસ્થિતિનું તેની આધ્યાત્મયાત્રાનું અદ્ભુત વર્ણન એમાં ગૂઢ રીતે સમાયેલું છે. આપણે એ રહસ્યને ઉકેલી તેમાંથી હૃદયસ્પર્શી બોધ ગ્રહણ કરી તેને જીવનમાં ઉતારી માનવ જીવનનો સર્વોત્કૃષ્ટ ધ્યેય સિદ્ધ કરવા, આપણું જીવન સાર્થક કરવા પ્રયત્નશીલ બનીએ. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. હરિનો માર્ગ એટલે પરમાર્થ સિદ્ધ કરવાનો માર્ગ, આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર પામવા માટેનો શ્રેયનો માર્ગ, આત્મામાં પરમાત્માના સ્વરૂપની અપરોક્ષાનુભૂતિ કરવાનો માર્ગ, તત્વજ્ઞાનનો લક્ષ્યાર્થ સિદ્ધ કરવાનો માર્ગ. આ માર્ગ શૂરાનો અર્થાત શૂરવીરો માટેનો માર્ગ છે. બહુ જ કપરો અને મુશ્કેલ માર્ગ છે. નિર્બળ મનના કાયરો માટે આ માર્ગ પરનું પ્રયાણ અત્યંત દુષ્કર છે. અહીં શૂરાનો અર્થ યુદ્ધ ક્ષેત્રમાં શત્રુઓને પોતાના બાહુબળ તથા કૌશલ્યથી હણનાર યોદ્ધો એવો નથી. અહીં શૂરાનો અર્થ છે પોતાના ઇન્દ્રિયો અંતઃકરણને જીતીને કાબૂમાં રાખનાર. ઇન્દ્રિયો અંતઃકરણનો ગુલામ નહીં, પણ તેની ઉપર સંયમ દ્વારા પ્રભુત્વ સ્થાપનાર, તેનો સ્વામી, આંતરબાહ્ય પ્રકૃતિ ઉપર કાબુ ધરાવનાર. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, માન, ઈર્ષા, દંભ, કપટ, સ્વાર્થ, નિંદા, પ્રમાદ, તૃષ્ણા વગેરે આંતરદોષો ઉપર વિજય મેળવી લેનાર સંયમી પુરુષ. રાગ દ્વેષ, માન અપમાન, નિંદા સ્તુતિ, પ્રિય અપ્રિય, સુખ દુઃખ, લાભ હાનિ, શીત ઉષ્ણ, હર્ષ શોક, મારું તારું વગેરે દ્વંદ્વોમાં તથા સર્વ પરિસ્થિતિમાં સમભાવ રાખી સ્થિત પ્રજ્ઞ રહેનાર, જગતના સંબંધો તથા ભૌતિક પદાર્થોમાં નિરાસક્ત નિર્મોહ રહેનાર, પરમાત્માના દિવ્ય સ્વરૂપ સિવાય બીજે બધેથી આસક્તિ તોડી સમ્યક પ્રકારે વૈરાગ્ય સિદ્ધ કરી એક પ્રભુના સ્વરૂપમાં જ પ્રીતિ કરનાર, આંતરબાહ્ય સંઘર્ષમાં કાયર બન્યા સિવાય પરમાત્માના સ્વરૂપમાં એકાગ્રતા સિદ્ધ કરી સ્થિર થવા સતત પુરુષ પ્રયત્ન કરનાર સાધકને અહીં શૂરવીર ગણ્યો છે. જે લોકો આ ભૌતિક જગતના સંબંધોમાં ને પદાર્થોમાં મોહ તથા આસક્તિવાળા છે, અંતઃશત્રુઓ સાથેના સંઘર્ષમાં નિર્બળ છે, ઇન્દ્રિયો અંતઃકરણના ગુલામ, પંચવિષયોમાં અત્યંત પ્રીતિવાળા, દેહભાવયુક્ત, પ્રકૃતિના દાસ, પ્રતિકૂળ પરિસ્થિતિમાં વ્યાકુળ ને વ્યગ્ર થઈ રોકકળ કરનાર, મૃત્યુના ભયથી ફફડતા નિર્બળ મનના મનુષ્યોને કવિએ કાયર ગણેલા છે. એવા કાયરો માટે પ્રભુ પ્રાપ્તિનો માર્ગ નથી. આગળ જણાવેલ ગુણોથી સંપન્ન એવા શૂરવીરો માટે જ આ માર્ગનું પ્રયાણ શક્ય છે. સ્વામી વિવેકાનંદજી પણ કહેતા, નાયમાત્મા બલહીનેન લભ્યઃ, અર્થાત આત્મા પરમાત્મા નિર્બળોથી જગતના ભૌતિક સુખોમાં ને સંબંધોમાં અભિરુચિવાળા અસંયમી પંચ વિષયોમાં અત્યંત આસક્ત એવાને પ્રાપ્ત થતા નથી. આ શ્રેયના માર્ગ પર પ્રયાણ કરવા ઈચ્છતા શૂરવીર મુમુક્ષુ સાધકને માર્ગની વાસ્તવિકતાથી વાકેફ થવું આવશ્યક છે. આ માર્ગ પુષ્પો બિછાવેલ કોમળ સરળ કે સુલભ નથી કે પગ માંડીને ચાલવા માંડી જવાય. અહીં તો પહેલા મસ્તક મૂકવાની વાત છે, ચરણ મૂકવાની નહીં. મસ્તક મૂકવાનો અર્થ પણ ઘણો વિશદ છે. મુમુક્ષુએ પોતાની તુચ્છ હુંપણાની મિથ્યા ભાવના, દેહાભિમાન, પોતે વિદ્વાન છે, જ્ઞાની છે, પંડિત છે, મહાન છે, સત્તાધીશ છે, શક્તિશાળી છે, સર્વગુણ સંપન્ન છે એ પ્રકારનો ગર્વ ને મિથ્યાભિમાન પ્રભુના ચરણમાં મૂકી દઈ સંપૂર્ણ દાસત્વ ભાવ ને વિનમ્રતા ગ્રહણ કરી પોતાના બધા જ ઠરાવો, હઠાગ્રહો, દુરાગ્રહો પ્રભુ પાસે મૂકી દેવાની વાત છે. તન મન ધન ને પોતાનું સર્વસ્વ પ્રભુને અર્પણ કરી અંતે આત્મસમર્પણ કરવાનું છે. પ્રભુની સાચી શરણાગતિ સ્વીકારી પોતાનું દેહાભિમાન ઓગાળી દઈ પોતાના સમગ્ર અસ્તિત્વને પ્રભુના સ્વરૂપમાં વિલીન કરી દેવાની વાત છે. સાચી શરણાગતિનો અર્થ એ છે કે પ્રભુએ આપણે માટે નિર્માણ કરેલી અનુકૂળ પ્રતિકૂળ ગમે તે પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર કરી આનંદપૂર્વક પ્રભુના સ્વરૂપમાં જોડાવાનો નિદિધ્યાસ કર્યા કરવો. પ્રભુએ સોંપેલું દરેક કાર્ય કે કર્તવ્ય એ તેમની ભક્તિ છે એમ માની પોતાની સર્વશક્તિ તેમાં લગાડી નિષ્ઠાપૂર્વક કર્તવ્ય પાલન કરવું, અને એ પણ કેવળ પ્રભુની પ્રસન્નતા માટે જ. સર્વકર્તાપણું એક પ્રભુનું જ છે ને હું તો નિમિત્ત માત્ર છું એ ભાવ દ્રઢ કરવો. કોઈ પણ પ્રકારની મુશ્કેલી, દુઃખ કે આપત્તિના પ્રસંગે પ્રભુએ આમ કેમ કર્યું હશે એ પ્રકારનો મનમાં સંકલ્પ પણ ન થવા દેવો. પોતાના બધા જ પ્રકારના ઠરાવો ને આગ્રહ ત્યજી દઈ એક પ્રભુની મરજી પ્રમાણેનું વર્તન કરવું, આ સાચી શરણાગતિની વ્યાખ્યા છે. આ પ્રકારની શરણાગતિ આવવી એ ઘણું જ મુશ્કેલ છે. પરમાત્માના સ્વરૂપમાં તથા સત્પુરુષના વચનોમાં મહાત્મ્ય જ્ઞાને સહિત સંપૂર્ણ વિશ્વાસ ને દ્રઢ શ્રદ્ધા પ્રગટે ત્યારે જ એવી પૂર્ણ શરણાગતિ સંભવે છે. મસ્તક મૂકવા પાછળનો આવો ઉત્કૃષ્ટ ભાવ આ પંક્તિમાં સમાયેલો છે. માન, મોટપ, યશ, કીર્તિ, પ્રસિદ્ધિ વગેરે પામવાની અભિલાષા, સિદ્ધિઓ ને ઐશ્વર્યોનું પ્રલોભન, સ્વાર્થ વૃત્તિ, સ્વકેન્દ્રીપણું, પોતાનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વગેરે કોઈ શુભ ગુણો હોય તેનું માન, આ સર્વ ભાવો તથા સર્વ પ્રકારના રાગ પ્રભુ પાસે ત્યજી દેવાની ભાવનાનો પણ મસ્તક મૂકવાના અર્થમાં સમાવેશ થઈ જાય છે. આટલી યોગ્યતા આવ્યા બાદ જ સાધક પ્રભુનું નામ લેવા માટે, તેની ઉપાસના આરાધના કરવા માટે અધિકારી બને છે. આટલી યોગ્યતા કેળવ્યા સિવાય તેને તે અધિકાર નથી મળતો. સુતવિત્ત દ્વારા શિષ્ય સમર્પે, તે પામે રસ પીવા જોને, સિંધુ મધ્યે મોતી લેવા માહી પડ્યા મરજીવા જોને. પોતાની સગળી ધન સંપત્તિ, સ્ત્રી સંતાનો આ સર્વ કંઈ ત્યાગવાનું છે. તે બધાના કેવળ ઉપર ઉપરના બાહ્ય ત્યાગની વાત નથી, પરંતુ તે ભૌતિક પદાર્થોમાં તથા દેહના સંબંધીઓમાં રહેલ આસક્તિનો, મમત્વ બુદ્ધિ ને તીવ્ર અભિનિવેશનો ત્યાગ કરવાની વાત છે. દેહભાવ તથા દેહાશક્તિનો ત્યાગ કરી આત્મસમર્પણ કરવાનું છે. પોતાના ક્ષુદ્ર અહંકારને પ્રભુના સ્વરૂપમાં વિલીન કરી પરમાત્મા સાથે એકાકાર થઈ પ્રેમાદ્વૈત સાધી પ્રભુ સંબંધી દિવ્ય સુખરૂપ રસ માણવાનો છે. અહીં એવા શૂરવીર સાધકને મરજીવા સાથે સરખાવ્યા છે, જે મરજીવા મૃત્યુનો ભય ટાળી સમુદ્રના ઊંડાણમાં પ્રવેશી તળિયેથી મોતી માણેક વગેરે રત્નો લેવા સમુદ્રમાં ઝંપલાવે છે. પોતે જીવશે કે મરશે તેની કાંઈ પરવા કરતા નથી, એ રીતે સાધક સર્વ પ્રકારના ભય તથા આસક્તિનો ત્યાગ કરી અંતર્વૃત્તિએ એકાગ્રચિત્તે અંતઃકરણ રૂપ અગાધ સાગરમાં ડૂબકી મારી પરમાત્માના સ્વરૂપ રૂપ મહામુલુ રત્ન પ્રાપ્ત કરવા સાધના કરે છે. મરણ આંગમે તે ભરે મુઠ્ઠી દિલની દુગ્ધા વામે જોને, તીરે ઉભા જુએ તમાશો તે કોડી નવ પામે જોને. મરજીવા મૃત્યુની પરવા કર્યા સિવાય સમુદ્રને તળિયેથી રત્નો લાવી પોતાની નિર્ધનતા ટાળે છે, પરંતુ તીરે કિનારે ઉભા ઉભા ફક્ત આ તમાશો જોનારાને ફૂટી કોડી પણ મળતી નથી, તેથી તેઓ દુખિયા પણ મળતા નથી. એ રીતે અર્થમ સાધયામિ વા દેહમ પાતયામિ એ સૂત્ર મુજબ દેહ ભલે પડી જાય પણ અર્થ પરમાર્થ સાધવો છે એ પ્રકારની દ્રઢતાવાળો શ્રદ્ધાવાન સાધક પ્રભુના સ્વરૂપમાં એકાગ્રતા સિદ્ધ કરવા માટેનો અસ્ખલિત પ્રયત્ન કરે છે. તે પ્રયત્નને અંતે પ્રભુનો અનુગ્રહ મેળવી પ્રભુના દિવ્ય સ્વરૂપનો પોતાના ચૈતન્યમાં સાક્ષાત્કાર કરી સંસારના સઘળા બંધનો દુઃખો દ્વંદ્વો જન્મ મરણનો ભય માયા મમતા વગેરેથી પર થઈ મુક્ત દશા પ્રાપ્ત કરે છે. કેવળ વાચ્યાર્થ જ્ઞાનવાળા અનેક શાસ્ત્રો કંઠસ્થ કરેલા પંડિતો વાદ વિવાદ ને વિતંડાવાદમાં અભિરુચિવાળા તેમાં જ સમય ને શક્તિનો વ્યય કરવાવાળા શાસ્ત્રોના ઉપદેશને બીજા પાસે રજૂ કરવામાં કુશળ પણ પોતાના જીવનમાં તેનો લક્ષ્યાર્થ કરવામાં પ્રમાદી એવા ઉપલકિયા શુષ્ક જ્ઞાનવાળા લોકોને કાંઠે ઊભા રહી તમાશો જોનારા તરીકે ગણ્યા છે. તેઓને કોઈ ફલસિદ્ધિ થતી નથી. પ્રેમ પંથ પાવકની જ્વાળા ભાળી પાછા ભાગે જોને, માહી પડ્યા તે મહાસુખ માણે દેખનારા દાજે જોને. આગળ ઉપર જણાવેલ કેવળ વાચ્યાર્થ જ્ઞાનવાળા પ્રભુના સ્વરૂપમાં એકાગ્રતા સિદ્ધ કરી જોડાવાની સાધના કરવામાં કાયર હોવાથી તે માર્ગે પ્રયત્ન કરવામાં શિથિલ ને પ્રમાદી રહે છે. અંતઃશત્રુ સામેની લડાઈમાં સંઘર્ષમાં નિર્બળ મન હોવાથી પાછા પડી જાય છે. તેઓ પ્રભુમાં પરાપ્રેમ પરાભક્તિ પામી શકતા નથી. જેઓ આંતર બાહ્ય પ્રકૃતિ ઉપર પોતાનું સંપૂર્ણ પ્રભુત્વ મેળવી પ્રભુના દિવ્ય સ્વરૂપમાં રસબસ લીન થાય છે અને પ્રભુ સંબંધી દિવ્ય અવર્ણનીય મહાસુખ માણે છે, તેવા મુક્તોની સ્થિતિ જોનારા કેવળ વાચ્યાર્થ જ્ઞાનવાળાને તેઓની ઈર્ષા આવે છે. પરંતુ તે મુક્તો સરખી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે તેઓ પુરુષ પ્રયત્ન કરતા નથી. માથા સાટે મોંઘી વસ્તુ સાંપડવી નહીં સહેલ જોને, મહાપદ પામ્યા એ મરજીવા મૂકી મનનો મેલ જોને. પોતાના આત્મામાં પરમાત્માના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરી પ્રભુનું પરમ સાધર્મ્ય પામી કૈવલ્ય મુક્તની અનાદિમુક્તની પૂર્ણ સ્થિતિ પ્રાપ્ત કરવી એ જગતના સઘળા પુરુષાર્થોમાં સૌથી કઠિન ને સર્વોત્કૃષ્ટ પુરુષાર્થ છે. એ પુરુષાર્થ સિદ્ધ કરનારો સાધક પોતાના અંતઃકરણની બધી મલિનતા દૂર કરી પરમાત્માના સ્વરૂપ સાથે તદ્રુપ તલ્લીન બની મહાપદ અર્થાત આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ કરે છે. પોતાના આત્માને પરમાત્મા રૂપ પુરુષોત્તમ રૂપ કરી તે દિવ્ય સ્વરૂપ સંબંધી અખંડ અવિનાશી શાશ્વત સુખના ભોગતા થવું એ મુક્ત દશાની સર્વોચ્ચ સ્થિતિ છે. કૈવલ્ય અનાદિ મુક્તની એ સ્થિતિ જ મહાપદ અથવા પરમપદ છે. એ સ્થિતિ સંપાદન કર્યા પછી એ વ્યક્તિને કંઈ પણ કરવાનું બાકી રહેતું નથી, તે પૂર્ણકામ છે. રામ અમલમાં રાતા માતા પૂરા પ્રેમી પરખે જોને, પ્રીતમના સ્વામીની લીલા તે રજની દિન નિરખે જોને. પ્રભુના સ્વરૂપમાં અખંડ રસ બસ લીન રહેનાર એ દિવ્ય કેફ ને મસ્તીમાં અખંડ ગુલતાન રહેનાર પ્રભુની પરાપ્રેમ પરાભક્તિ સિદ્ધ કરનારને જ આ અપૂર્વ સિદ્ધિની અપરોક્ષાનુભૂતિ થાય છે. એવા મુક્તોને સચરાચર સમગ્ર વિશ્વમાં અણુએ અણુમાં પરમાત્માનું સ્વરૂપ જ બિલસી રહેલું અનુભવાય છે. તે સ્વરૂપ તથા તેમની અલૌકિક લીલા સિવાય બીજું કંઈ જ ભાસતું નથી. તેને માટે સારું વિશ્વ સચ્ચિત્ત આનંદમય બની જાય છે. વિશ્વની દરેક ગતિ સ્થિતિ શક્તિ તેને પરમાત્માની લીલા રૂપે જ જણાય છે. તેનો અખંડ દિવ્ય આનંદ તેઓ માણે છે. તેમની દ્રષ્ટિમાં જગત પ્રપંચરૂપ દુઃખરૂપ ને મિથ્યા નથી, પરંતુ આનંદરૂપ છે. સર્વત્ર પરમાનંદ સભર ભર્યો છે એવી નિરંતર અનુભૂતિ તેને થાય છે. મુમુક્ષુ સાધકે શૂરવીર બની પોતાના દોષો જીતી સઘળી નબળાઈઓ ને નિર્બળતાઓને ખંખેરી નાખી હિંમત ને ધૈર્યપૂર્વક પ્રભુ પ્રાપ્તિ માટે અસ્ખલિત પુરુષ પ્રયત્ન કરવો જોઈએ. શ્રદ્ધા ને ધૈર્યપૂર્વક એવા પ્રચંડ પુરુષાર્થ દ્વારા પ્રભુ કૃપા ઉતરે છે ને એ અંતિમ ધ્યેય સિદ્ધ થાય છે એ નિશ્ચિત છે. સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાની શ્રી મુખવાણી વચનામૃતમાં ભક્ત સાધકને હિંમત રહિત વાત કરવા વિશે કેવા ઠપકાના વચનો કહે છે તે જોઈએ. આપણા સત્સંગમાં થોડોક કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે, ને આ પ્રકરણ એવું ચલાવવું છે જે સર્વ પરમહંસ તથા સાંખ્ય યોગી તથા કર્મયોગી સર્વે સત્સંગીમાં પ્રવર્તે તે સત્સંગમાં કુસંગ તે શું છે. તો જે વાત ના કરનારા હિંમત વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે. તે કેવી રીતે વાત કરે છે? તો એમ કહે છે જે ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે. માટે જેટલું પળે તેટલું પાળીએ, ને ભગવાન તો અધમ ઉદ્ધારણ છે તે કલ્યાણ કરશે. અને વળી એમ વાત કરે છે જે ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કાંઈ આપણું ધાર્યું ધરાતું નથી. એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે. એવી રીતની મોળી વાત કરીને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ ઇત્યાદિક જે ભગવાનની પ્રસન્નતાના સાધન તેમાંથી બીજાને મોળા પાડે છે. માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત રહિત વાત કરશો નહીં, સદા હિંમત સહિત જ વાત કરજો. અને જે એવી હિંમત રહિત વાત કરે તેને તો નપુંસક જાણવો. અને એવી હિંમત વિનાની વાત જે દિવસ થઈ જાય તે દિવસ ઉપવાસ કરવો. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ 17. અનાદિ મહામુક્તરાજ અબજી બાપા શ્રી પ્રભુનો સાક્ષાત્કાર પામવા ઈચ્છતા મુમુક્ષુને પોતાનો ધ્યેય સિદ્ધ કરવા માટે બોધના વચનો કહે છે. પ્રત્યક્ષ મહારાજ ને મુક્ત મળ્યા માટે અખંડ શ્રીજી મહારાજની મૂર્તિ અંતરવૃત્તિએ ધારવી. તે ધારતા ધારતા તેજમાં મૂર્તિ દેખાય ત્યારે જે કરવાનું છે તે કર્યું કહેવાય. સત્સંગીને કથા વાર્તા કરવી તે તો ચારો છે, પણ અખંડ મૂર્તિમાં પ્રભુના દિવ્ય સ્વરૂપમાં રહેવું તે જ કરવાનું છે. એ તો નક્કી કરવું જોઈશે. જ્યારે મહિમાની વાતો કરીએ ત્યારે સૌને સારી લાગે, અને ધ્યાન કરવાની વાતો કરીએ છીએ ત્યારે સૌ અટકી પડે છે. તે જેમ યુદ્ધમાં ઘવરાવા લીધા હોય ને શું તેમ થઈ જાય છે. પણ એ તો જરૂર જરૂર કરવું જોઈશે. મૂર્તિની વાત કરીએ ત્યારે જાણે વજ્ર કમાડ દીધા. જેમ છોકરો કુપાત્ર હોય તેને પોતાનો બાપ કહી કહીને થાકી જાય પણ કયું કરે નહીં, તેમ કહી કહીને થાકી ગયા તો પણ ધ્યાન કરતા નથી. જ્યારે ગોદો મેલે ત્યારે બે ડગલા ચાલે ને વળી પાછો ઊભો થઈ રહે તે પંથ કેમ કપાય? તેમ જ્યારે વાતો કરીએ ત્યારે જીવમાં શેઢી આવે ને થોડીક વાર ધ્યાન કરે ને પાછું મૂકી દે. જીવ શૂનકાર થઈ ગયો છે, તે માર્ગે જ ચાલતો નથી. ને કોઠારું, ભંડારું, મહંતાઈ વગેરેમાં સારું લાગે, જે આપણા તડના ભંડારી કે મહંત થયા, પણ ધ્યાન કરવાની તો વાતે નહીં ને કરવું એ નહીં, પણ તે કર્યા વિના છૂટકો નથી. આ જોગમાં રહીને ધ્યાન કરીને મૂર્તિ સિદ્ધ નહીં કરે તો મહારાજના ને મોટાના ગુનેગાર થશે. જો ધ્યાનનો આગ્રહ કરે તો 6 મહિનામાં ઝળળ તેજમાં મૂર્તિ દેખાય ને આત્મામાં સાક્ષાત્કાર થઈ જાય. અગર 6 મહિનાની માહે પણ મૂર્તિ સિદ્ધ થઈ જાય, આ દેહે શું ન થાય, જે કરે તે થાય. 2 મહિના ઠાકોરજીને ન જમાડીએ તો દેહ રહે નહીં. તે દેહ રાખવાનું જેટલું જતન છે તેટલું મૂર્તિનું જતન કરે તો મૂર્તિ સાક્ષાત થાય, આત્મામાં પરમાત્માના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થાય. અબજી બાપાશ્રીની વાતો, ભાગ 1, એની વાર્તા 167મી.